भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। हे सर्वावतारी श्री हरि, हे नौधारा नाधार, अखंड अनुभव रहे तमारो, मने कृपा करो आवार, मने कृपा करो। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरि कृष्णाय, श्री नीलकंठाय, श्री सरजुदासाय नमो नमः, नमो नमः, नमो भक्तो। सर्वात्मा इष्टदेव भगवान स्वामी नारायण ने असीम कृपा थी कालीबाग स्वामीनारायण मंदिर ने आंगणे वाला घनश्याम ने सानिध्य आपने अद्भुत ग्रंथ भक्ति सिद्धि के जेवना रचयिता महासमर्थ योगी वर्य सदगुरु श्री गोपाल स्वामी छे। सुंदर मजानी एमा वातो छे जे अपना कल्याण माटे अति उपयोगी, अति इम्पोर्टंट जीवन में उतारीये तो આજનો ગુણ છે ગ્રામ્ય હો પરમ, ગ્રામ્ય હો પરમ। આમ તો ગ્રામ્ય ઈહા ઉપરમ, સંધિ જુદી પાડો ને પદચ્છેદ કરીએ તો ગ્રામ્ય ઈહા ઉપરમ। ગ્રામ્ય એટલે પંચવિષય, ઈહા એટલે ઈચ્છા, પંચવિષયની ઈચ્છામાંથી ઉપરમ એટલે કે વિરામ પામવો, પંચવિષયની ઈચ્છાઓને ફળીભૂત કરવા ઉદ્યમ ન કરવો, એને કહેવાય ગ્રામ્ય હિહા પરમ। સ્વામી આ સદગુણ બનાવ્યો છે પોતે। અર્થ એવો છે કે માયિક પંચવિષયના સુખને પામ્યાની ઈચ્છા થકી ધીરે ધીરે વિરામ પામવું તથા શબ્દાધિક વિષયના સુખને અર્થે ઉદ્યમ ન કરવું। માયિક પંચવિષયમાંથી, એમની ઈચ્છામાંથી ધીરે ધીરે વિરામ પામવું। એક ધડાકે ઈચ્છા તો નાશ ન થાય બધી, પણ ધીરે ધીરે માયિક ઈચ્છાઓ સમાવી દેવી, એમાંથી વિરામ પામવું। એક અર્થ આ કર્યો, બીજો અર્થ આ, શબ્દાધિક પંચવિષયના સુખને અર્થે ઉદ્યમ ન કરવો, એને માટે મહેનત ન કરવી। ઉદ્યમ એ ન કરવો, તેને કહેવાય ગ્રામ્ય હો પરમ। આવો આ ગુણ છે। ટૂંકું બે જ, માયિક ઈચ્છાનો વિરામ કરવો, માયિક ઈચ્છા સફળ કરવા ઉદ્યમ ન કરવો, માયિક ઈચ્છાનો વિરામ કરવો એને અર્થે ઉદ્યમ ન કરવો, બસ ઉદ્યમ ન કરો એટલે વિરામ થઈ જાય છે। એવો ને એવો બીજો ગુણ છે, ગ્રામ્ય હો પરમ જેવો જ બીજો ગુણ છે, એનું નામ છે ઉપરતિ। એનો અર્થ સ્વામી એવો કર્યો, વિષય સુખની આશા થકી વિરામ પામવો તેને ઉપરતિ કહેવાય। સેમ જેવું છે, વિષય સુખની આશા થકી વિરામ પામવો ઉપરતિ નામના ગુણનું ભાષાંતર। એક વાત ઉપર ધ્યાન દઈએ કે આપણાથી માઈક પંચ વિષયની આશાઓ નાશ થતી નથી, ઈચ્છા ટળતી નથી, તો વિરામ શક્ય જ નથી ને. બેનો ભેગો જ અર્થ કરો, વિરામ શક્ય જ નથી. અને ઉદ્યમ તો નહીં કરવો હોય તોય થશે, કેમ જે પંચ વિષય મેળવવાની અંદર ભૂખ છે તો એ ભૂખ સમાવવા માટે આપોઆપ આપણાથી કંઈક ને કંઈક થયા જ કરવાનું. સતત ખ્યાલે નહીં હોય ને પ્રવૃત્તિ ચાલુ હશે. કદાચ શારીરિક પ્રવૃત્તિ બંધ હશે તો માનસિક પ્રવૃત્તિ તો સતત શરૂ હશે સપનામાંય, કેમ જે માય ભૂખ પડી છે એટલે એને સંતોષવા માટે આપણો આત્મા અવશ્ય કન્ટિન્યુ હવા ત્યાં માર્યા જ કરવાનું. ચાન્સ મળશે તો દેહ કરીને પ્રયત્ન કરશે અને દેહ કરીને સુખને અનુભવશે. ચાન્સ એવો નહીં હોય તો મનમાં મનમાં એના ઘાટ ઘોડા ઘડ્યા કરશે અને મનમાં મનમાં માઈક પંચ વિષયને મેળવાના સંકલ્પ, એ સુખના સંકલ્પ, સુખને વાગવેળા કરવું, કલ્પ્યા કરવું, આવું બધું ચાલ્યા જ કરે. અને ભગવાનનું તો ચિંતન થવા જ ન દેવું. આત્મા પરમાત્મામાં આપણી વૃત્તિઓને લાગવા ન દે. ન તો પ્રેમ થાય ભગવાનમાં, ન પ્રેમ થાય પોતાના આત્મામાં, ન તો પ્રેમ થાય આત્માને ભગવાનમાં જોડનારા એવા વાલા સંતો ભક્તોમાં. ઓલું જ બધું ઉછળા કરતું હોય ને એટલે દર્પણમાં મોઢું દેખાય એમ અંતકરણ દેખાય એવી આ કથા છે. કેમ જે એના લેખક બહુ મોટા ને ગોપાલ સ્વામી એવું કહેતા કે તમે ફાનસમાં જેમ દીવો ભાળો એમ હું જેની હામું જોઉં એના અંતરમાં રહેલા આત્માને ભાળું છું, અને એ આત્માના હજાર જન્મના કર્મો પુણ્ય અગર પાપને પણ હું દેખું છું એક એકના. આવા મોટા સમર્થ સંત જે ગ્રંથના લેખક હોય આપણે સમજી શકીએ કે ગ્રંથમાં નૂર બહુ હોય, જગાડી દે એવું જ હોય. ભગવાનની સામે ભગવાનના સુખમાંથી પાડી નાખે એવો ખતરનાક શત્રુ એટલે પંચ વિષયમાં સુખ બુદ્ધિ. એક બાજુ ભગવાન છે, ભગવાનની મૂર્તિ છે, ભગવાનનો આનંદ છે, તો એક બાજુ માયા છે, પંચ વિષય છે, માયાનું સુખ છે. આનું હામ હામ યુદ્ધ છે. ભગવાનની મૂર્તિ, ભગવાનનો આનંદ, ભગવાનનું સુખ, એની હામ માયા, પંચ વિષય, માયાનું સુખ. આમાંથી સુખ બુદ્ધિ ઉઠલાવીને આમાં કરવાની છે. એને માટે દેહ બુદ્ધિ દૂર કરીને બ્રહ્મ બુદ્ધિ પ્રાપ્ત કરવાની છે. અને એને માટે પંચ વિષય તો દુઃખરૂપ છે, તુચ્છ છે, ક્ષણિક છે, અંતિ અપાર દુઃખના કારણ છે. ભગવાન તો મહા આનંદ રૂપ છે, અપાર છે, અનંત છે, કાયમી છે, શાશ્વત છે. એ જ મારા આત્મા છે, મારું સુખ છે, આનંદ છે. આવું સતત એક ધારું ચિંતન મનન મનુષ્ય કરવું જ જોઈએ, સમય કાઢીને, પ્રમાદ છોડીને, આળસને ઉડાડીને, તો ભગવાન ભેળા થવાય, એ મહા આનંદનો અનુભવ થાય. બાકી આ તુચ્છ માયાના જડ સુખોને ઇન્દ્રિયો દ્વારે ભોગવતા ભોગવતા સ્મશાનમાં વયા જાઉં, વાસના બધી એમનામ થરની થર રહે, અને જન્મ મરણને લક્ષરાશી ગર્ભવાસ યુગોથી ભોગવીએ છીએ એની એ પરંપરા ચાલુ રહે. જે કરવું હોય એ બાજી આપણા હાથમાં છે. ભગવાન મેળવી લેવા હોય તોય થઈ શકે એમ છે, અને એની ભૂખ જગાડવી ન હોય ને માયાની ભૂખથી આપણને સંતોષ હોય તો પછી એમ નામ જીવીએ જ છીએ ને યુગો યુગોથી જ, કરોડો જન્મથી. ચલને દીજીએ, ભગવાનને શું ફેર પડે, ભગવાનનો કાંઈ વાંક નથી. એને કરવાનું છે એ બધું જ એણે કર્યું છે, એમાં કોઈ વાત નહીં. ભગવાનને કસર રાખી નથી, કસર બધી આપણે ફાળે છે. આળસને અજ્ઞાનને કારણે જ આપણે કૂટાઈએ છીએ. એટલા માટે જ આપણાથી ભગવાનના સુખને પ્રાપ્ત કરવાનો ઉદ્યમ થતો નથી ને પંચ વિષયના સુખને મેળવવાનો ઉદ્યમ બંધ થતો નથી. ભગવાનના દિવ્ય આનંદની પરમ ભૂખ ઈચ્છા ભડભડતી અગ્નિ અંદર જાગતી નથી અને પંચ વિષયને પામવાની ભૂખ સમતી નથી, ઈચ્છા વિરમતી નથી, આશાનો અંત આવતો નથી. ઉદ્યમ સતત ચાલુન ચાલુ જાગ્રતમાં સ્વપ્નમાં એમના રહ્યા જ કરે છે અને ભગવાનના એ મહાઆનંદને પામવાનો ઉદ્યમ એની ભડભડતી ભૂખ નહીં હોવાથી થતો નથી. આ પરાયણ પરાયણ સત્સંગના યોગે, મંદિરના યોગે, સત્શાસ્ત્રના યોગે, સંતને યોગે, કંઈક 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 હરિભગતના યોગે થોડું 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 થાય, વધારે નહીં થતું. ઠીક ઠીક સ્પીડ નથી આવતી, કેમ છે? એક નિર્ણય નથી થતો, હાલક ડોલક કરે છે. એક નિર્ણય ઉપર નથી આવતા કે મારે માત્ર ભગવાનનું સુખ જ જોઈએ, બીજું ના જોઈએ ના જોઈએ ના જ જોઈએ એવું હૃદયથી નથી થતું. ના જોઈએ ના જોઈએ બાર બારથી થાય છે ને પાછું અંદર અંદરથી જોઈએ જોઈએ થાય છે ને ભોગવાઈ જાય છે. માટે અંદરથી હજી જોઈએ એવી બિલકુલ સ્પષ્ટ વ્યક્તિ નથી થઈ, એ મોટા મોટો ફોલ્ટ છે. ધ્યેય શુદ્ધિ નથી, જે જોતું છે એને માટે હજી જોઈએ એવી બરાબર આજ જોઈએ છીએ એવી ઊંડાણથી શુદ્ધિ પકડ ધ્યેય લક્ષ્ય નથી. એટલા માટે પંચ વિષય માટે પણ ઉદ્યમ થાય જ, ઈચ્છાઓ રહે જ, એ બધું થવાનું. અને નહીં સમજીએ ને દેહનો અંત થઈ જશે તો વળી જન્મ મરણ પાછું એ રહેવાનું, કોઈથી ના કહેવાય નહીં. માટે જેને જન્મ મરણની બીક હોય અને આ જન્મે ભગવાનના આનંદમાં પહોંચી જવું હોય એણે એક ક્ષણનો વિલંબ કર્યા વિના જાગી જવું જોઈએ. બહોત હુઆ, બહોત હુઆ, અબ નહીં, કોટી જન્મ તક હમને માયા કા સુખ ભોગા, ઇસમે સે હમે કુછ નહીં મિલા, કેવલ દુઃખ હતાશા ઉદ્વેગ ઝેર વેર મિલા હૈ, અબ હમે કેવલ શ્રી સહજાનંદજી કા હી આનંદ ચાહીએ, ઓર આનંદ હમે નહીં ભોગના નહીં ભોગના નહીં ભોગના. યદિ સામને સે હમકો પ્રેશર સે યે આનંદ કોઈ દેને વાલા મિલે, ફિર ભી હમે યે આનંદ નહીં ચાહીએ. પગે કરીને મહારાજ કે અમે ઠેલી નાખીએ છીએ, અમને બહુ વિષયો પ્રાપ્ત થાય છે, પણ મહારાજ કે અમે પગે કરીને ઠેલી નાખીએ છીએ, એની હામી જોતા નથી. જો એ મહાઆનંદ જોઈતો હોય તો મમુક્ષુએ જાગવું જોઈએ. હવે આવીએ પાયા ઉપર. ગ્રામ્ય હો પરમ અને ઉપરતિ, આ બંનેનો એક જ અર્થ છે. માયિક વિષયની આશાઓનો નાશ કરો અને એને માટે ઉદ્યમ ન કરો, વિરામ પામો બસ. પણ વિરામ નહીં થાય, કેમ જે વિરામ નહીં થવા દેનારો એક મહા મોટો અંતઃશત્રુ, અધર્મ સર્ગનો યોદ્ધો, આંતકવાદી, ગુંડો, ખરાબમાં ખરાબ એક શત્રુ છે, એનું નામ છે મોહ. એ મોહ એકલો આવા અનેક ગુણને ભક્ષણ કરે એવો જબરો છે મોહ. સદગુરુ ગોપાલ સ્વામી મોહની વ્યાખ્યા કરતા એવું લખે છે કે ભક્તિ ધર્મ જ્ઞાન ને વૈરાગ્યનું સ્વરૂપ ને સત્શાસ્ત્રમાં જેમ કહ્યું હોય તેવી રીતે ન સમજવું. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વગેરેના સ્વરૂપને જેમ છે એમ ન સમજવા એ એક મોહ છે, મોટો મોહ. ભલ ભલાને આ મોહ નડે છે, અધર્મ ક્યાંક ધર્મ સમજાવી દે છે, મન કુવાસનાથી કુયુક્તિથી રમતથી જીવને ખોટું પાડી દે. ભક્તિ ન હોય એને ભક્તિ ક્યારેક ગળે ઉતારી દે, જ્ઞાન ન હોય એને જ્ઞાનમાં ગોટાળો કરી નાખે, વૈરાગ્ય ન હોય એમાં વળી વૈરાગ્ય હુજાડી દે, કંઈકનું કાંઈક આડોવળું ગડબડ કરી નાખે. જેમ છે એમ ધર્મનું ભક્તિનું જ્ઞાનનું વૈરાગ્યનું સ્વરૂપ સ્પષ્ટ ન થવું સત્શાસ્ત્રોના વચનો દ્વારા આ મોહ છે. સત્શાસ્ત્રમાં જેમ કહ્યું છે એમ ન સમજવું અને એનાથી ઊંધું સમજવું વિપરીત, અને ખોટા જે દેહાદિક એને સાચા સમજવા એને મોહ કહેવાય. ખોટા જે દેહાદિક એને સાચા સમજવા એને મોહ કહેવાય. સદગુરુ ગોપાલ સ્વામીએ પોતાની વાતોમાં પણ મોહનું સ્વરૂપ કહ્યું છે. બહુ સરસ કહ્યું સ્વામી કે હોય બીજું ને જણાય બીજું, એમ જેને વર્તે તેને મોહ કહીએ. હોય બીજું ને જણાય બીજું, એમ જેને વર્તે એને મોહ કહેવાય. હોય દુઃખ જણાય સુખ, મોહ કહેવાય. હોય ખોટું દેહ ને દેહાદિક સંબંધી બધું પિંડ બ્રહ્માંડ, અને જણાય સાચું એને મોહ કહેવાય. અતિ આશ્ચર્યની વાત એ હ, દુઃખમાં સુખ મનાણું છે તે હ. નિષ્કળાનંદ સ્વામીએ લખ્યું ભક્ત ચિંતામણી, અતિ આશ્ચર્યની વાત એ હ, દુઃખમાં સુખ મનાણું છે. આપણને બધાને હજ થઈ ગઈ છે. મોટા સંતોને સ્પષ્ટ દેખાય છે, આપણને નહીં દેખાતું. ગોપાળાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને સ્ત્રીમાં પારાવાર દુઃખ દેખાય છે. અને શું બીજાને દેખાય? બોલાને દેખાય લે, એ બધા મહાપુરુષોને દેખાય. વિષયમાં અપાર દુઃખ એને દેખાય છે. જ્યારે અજ્ઞાની જીવોને એમાં પારાવાર સુખ દેખાય છે. આ ફેર છે, આને મોહ કહેવાય. જેમ છે એમ નથી જણાતું એ જ મોહ. ભગવાન સ્વામિનારાયણે મધ્યના પહેલા વચનામૃતમાં મોહની વ્યાખ્યા ન કરી કે ચિત્તને વિશે ભ્રાંતિ જેવું જે થઈ જાય છે એ જ મોહ છે. વિભ્રાંતિ થાય, વિભ્રાંતિ કહેતા સાચું ખોટું લાગે, ખોટું સાચું લાગે. સત્ય એવો આત્મા ને સત્ય એવા પરમાત્મા, એનો તો અણસારે નો આવે, એમાં સત્યમતી થાય નહીં. અને આ પિંડ બ્રહ્માંડ ખોટું છે એ સાચું જણાય. અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે, વિશેષ વિભ્રાંતિ. પછી આ કરવા યોગ્ય છે ને આ ન કરવા યોગ્ય છે એવો વિવેક રહેતો નથી. અર્થાત સાચું ખોટું ને ખોટું સાચું લાગે, દુર્યોધનના જેવું થાય. પાણી ન હોય ને પાણી દેખાય, બોલો. અને પાણી હોય ને વળી સ્થળ દેખાય. તે કપડા જ્યાં અધ્ધે લેવાના હોય ને હેઠા મૂકે, હેઠા મૂકવાના હોય ને અધ્ધે લે. અને દ્રૌપદી દાંત કાઢે, બોલો. આપણે આવું જ કરીએ, માયા આપણા દાંત કાઢે. અને આપણે મૂર્ખાએ કરીને સ્થળ હોય ને જળ દેખીએ, જળ હોય ને સ્થળ દેખીએ. અર્થ સાચું હોય ને ખોટું દેખીએ, ખોટું હોય ને સાચું દેખીએ. અને માયા દાંત કાઢે, કેમ જે એને ભમાવી નાખેલા ને આપણને, એ બેઠ બેઠી દાંત કાઢે. આપણે મૂર્ખાઈમાં મૂર્ખાઈમાં કરોડો જન્મ બગાડ્યા છે. આ એક જન્મ સુધારી શકાય એવો ચાન્સ હાથમાં છે. થઈ શકે તો કરવું જોઈએ. એક વિશેષ વ્યાખ્યા ગઢડાના મધ્ય પ્રકરણના 53માં વચનામૃતમાં મહારાજે કરી કે જ્યારે હૃદયને વિશે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂજે જ નહીં. માટે પોતાનો અવગુણ ન સૂજે એ જ મોહનું રૂપ છે. જોજો તમે, બહુ જગ્યાએ આ મોહ છે. ઓલો મોહ તો વ્યાપક જ છે, ખોટું છે એ સાચું મનાય છે. પંચવિષય નરા દુઃખના કારણ છે તો પણ સુખ જ મનાય છે, એ મોહ તો છે. પણ આ જે મોહ કીધો ને, પોતાનો અવગુણ ન હોજે એ જ મોહનું સ્વરૂપ છે. એ બહુ લોકોમાં દેખાય છે, બહુ લોકોમાં દેખાય છે. મોટા મોટા દેખાય, ત્યાગી ગૃહી ગાદી પતિ બધામાં આ મોહ દેખાય. બહુ જબર વાત કરી મહારાજ, ન હો જ. મારી દ્રષ્ટિએ પોતાના અવગુણ જેને સૂજે છે એના ઉપર પરમાત્માની પોતાના ગુરુની અપાર કૃપા છે. ભગવાનની સદગુરુની કૃપા વિના પોતાના અવગુણ સૂજવા રૂપ અંજવાળું થતું નથી. એ મોહ જાતો નથી કે જે મોહ ક્યારેય પોતાના અવગુણ દેખાવા નથી દેતો, કોકના દેખાડે. એ તો ભગવાનની મોટાની કૃપા થઈ જાય તો ભારે કામ થાય. પણ ઘણી વખત થાય છે એવું, માણસને જ્યારે પોતાના અવગુણ સૂજે છે ને ત્યારે એ બહુ ગભરાઈ જાય છે, મૂંઝાઈ જાય છે, હારી જાય છે, થાકી જાય છે, કદાચ સત્સંગમાંથી નબળો પડીને ભાગી પણ જાય છે. નહીં ભાગી જવું જોઈએ, એણે તો સમજવું જ જોઈએ. બહુ ભાગ્ય મારા, બહુ ભાગ્ય મોટા, મને મારો દોહ દેખાડો. ઓલા સ્વામીએ કીધું કે તમને તમારો અવગુણ જ્યારે દેખાય ને ત્યારે સમજવાનું કે એ વાહ ગયો મારામાંથી ગયો. કેમ છે તમારી અંદર હોય ને ત્યાં તમને ન દેખાય, દેખાણો એનો અર્થ એ થયો કે તમારામાંથી બહાર નીકળ્યો. માટે જે ટાણે તમારે આનંદ મનાવવો જોઈએ એ ટાણે તમે શોક મનાવો છો, ગરર મારામાં અવગુણ છે દેખાણો એટલે ને. ન દેખાણો હોત તો તમે આનંદ જ કરત ને. દેખાણો છે એ સૂચિત કરે છે કે હવે ગયો, બહાર નીકળો ત્યારે દેખાણો. માટે તમે ભાગ્યશાળી છો કે તમને તમારો દોષ દેખાણો. માટે દોષો દેખાય ત્યારે મૂંઝાવવું નહીં, ન દેખાય ત્યારે મૂંઝાવવું, અવશ્ય મૂંઝાવવું. કોઈ સંતો કહેતા હોય કે તમારા માન છે, ઈર્ષા છે, આ છે, તે છે, દેખાય છે, તમે આની અરે ખોટો ઝઘડો કરો છો, તમારી ભૂલ છે. અને જ્યારે આપણને આપણી ભૂલ, દોષ, માન, અહંકાર, ઈર્ષા દેખાય, ન દેખાય ને, ત્યારે બહુ મૂંઝાવવું કે સંત કહે છે, આ સારા હરિભગત કહે છે, અને મને મારામાં દોષ કેમ દેખાતો નથી ને એને કેમ દેખાય છે. એને દેખાય છે માટે મારામાં હશે ખરો, પણ મને નથી દેખાતો એ મારી પરમ કઠણાઈ છે. ખરેખર ભગવાનનો મોટાનો મારા ઉપર કોપ છે, નહીતર મારો દોષ મને કેમ ન દેખાય, બધાને દેખાય ને મને કેમ ન દેખાય. ખરેખર જોઈએ એવો ભગવાનનો સંતો ભક્તોનો રાજીપો નથી. કેમ જે રાજીપો હોય તો પોતાના દોષ દેખાય, અને પોતાના દોષ દેખાય એના જેવું શ્રેષ્ઠ કોઈ જ્ઞાન નથી. અને એવું જ્ઞાન પામી ગયેલા એ મૂંઝાવાની કોઈ જરૂર નથી. જ્ઞાની એને જ માનવો જેને પોતાના બધા અવગુણ દેખાય, અને અજ્ઞાની એને જ જાણવો જેને પોતાની ભૂલ, પોતાના દોષ, અવગુણ દેખાતા નથી. પોતાના અવગુણ ન સૂજે એ જ મોહનું રૂપ છે. ભગવાન સ્વામિનારાયણના શબ્દો બહુ સરસ, અદભુત શબ્દ. સત્સંગમાંથી પડે એ હો, સત્સંગમાંથી પડવાનો થયો હોય ને પેલું આ થાય એને, બીજાનો અભાવ ગુણ આવે. સત્સંગથી બેપરવાઈ થઈ જવાય અને પોતાના અવગુણ એને સૂજે નહીં, એટલે સમજવાનું કે ગયો. હવે જીવે છે પણ થોડા દી મરશે, આવશે નહીં. પછી હવ પછી બીજાના અવગુણ દેખાય, અભાવ આવે અને બેપરવાઈ થઈ જાય અને પોતાનો દોષ સૂજે નહીં, એટલે મર્યો એમ સમજવું. ઘણા અહંકારી માણસોને કોકના અભાવ અવગુણ લેવાની બહુ ઉતાવળ થઈ જાય, બહુ એટલું બહુ જ હાથમાં ન રહે. તમારે જાણે લેવાય એટલા લઈ નાખવું, એમ જાણે મોટી કમાણી, એ આમને બોલ્યો, આમને બોલ્યો, આમને. અરે ભાઈ હેરાન થઈ જાય છે, રવા દે ને. આ સત્સંગ છે ને એ તારા મોક્ષ માટે છે, તું કોકના મોક્ષ માટે એને કરી નાખમાં તારું રહી જાય, પણ સમજે જ નહીં, ટેવ પડી હોય એટલે ગમે એમ કહો નહીં તમારે હેઠા બે. ગુણાતીતાનંદ સ્વામીએ એવું કહ્યું કે પંચ વિષયમાં રાગ તથા જીવને દેહ અને જાતિનો અહંકાર રહે છે, એ જ મોહ છે. એટલે આવ્યો, આવો 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 આવો, બે વાત લઈ લીધી. પોતાના દોષ ઉજે નહીં એનું કારણ અહંકાર છે, અને પંચ વિષયમાં રાગ રહે છે એનું કારણ પણ દેહમાં મમતા અને વિષયમાં સુખ બુદ્ધિ એ જ છે, માટે એ બધો મોહ જ છે. શું જબર વાતું છે. હા, આ બધી વાત થઈ મોહની, સમજી લીધું આપણે મોહ કોને કહેવાય. પણ હવે તો મોહની માને ગોતવી છે. આવા નાવા મોહ નામના રાક્ષસોને પેદા કરી કરીને દુનિયામાં રવાના કરી કરે છે, એ મોહની માં કોણ છે? હેરાન કરી નાખે આપણને બધાને. એની માને મારો તો નવા મોહ ઊભા ન થાય, અને છે એને પછી ઉલાળી મેલી લે, એટલે ધરતીમાંથી આ મોહ નામનો રોગ નાબૂદ થઈ જાય. હે, આ આ વાયરસ ફેલાણા છે એનો નાશ કરી નાખીશું, પણ વાયરસ પહેલાં નીકળે જ ક્યાંથી, જન્મે જ ક્યાંથી, બસ વો કારણ ઉસકા ખોજ નિકાલીએ. ગતિ કાઢશો. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે મોહ ઉદય થયાનું કારણ શું, અને પછી પોતે ને પોતે મહારાજે ઉત્તર કર્યો કે મોહ ઉદય થયાનું કારણ તો પંચ વિષયમાં આસક્તિ છે ને તે જ છે. લ્યો આવો, પંચ વિષયમાં આસક્તિ છે, આસક્તિ એ મોહની માસ, આસક્તિ મોહ પેદા કર્યા જ કરવાની, અને મોહ પેદા થાય એટલે આ કરવા યોગ્ય છે ને આ નહીં કરવા યોગ્ય છે એનું ભાન જ્ઞાન રહેવાનું નહીં, એટલે ન કરવાનું થયા કરશે ને કરવાનું નહીં થાય, એટલે કઠણાઈની પરંપરા શરૂ. મોહની માં આસક્તિ, આસક્તિનો બાપ અજ્ઞાન ભાઈ છે. મેં કીધું ને કે આપણે જ્ઞાનની તો બહુ જરૂર છે, બહુ જ્ઞાન ખૂટે છે, જેટલું જ્ઞાન ખૂટે છે એટલું અજ્ઞાન આપણા પડ્યું. જ્ઞાન વિના અજ્ઞાનને ધગાવીને કાઢશે કોણ? હે, માટે મોહનું કારણ પંચ વિષયમાં આસક્તિ છે, અને તે વિષય પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના છે. તેમાં જ્યારે ઉત્તમ વિષયની પ્રાપ્તિ થાય અને તેમાંથી કોઈ અંતરાય કરનારો આવે ત્યારે તે ઉપર ક્રોધ થઈ જાય. ઉત્તમ વિષયની પ્રાપ્તિ થનારી હોય, જો કોઈ આડો આવે, ભેંસ ઉપર પાડો આસક્ત થયો અને બીજો પાડો આડો આવે તો ક્રોધ થઈ જાય, મારી નાખે. પછી ક્રોધ થકી મોહ થાય છે. માટે જ્યાં સુધી રમણીય પંચવિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટળે નહીં, ક્રોધ થઈ જાય, પછી કરવાનું હું ન કરવાનું હોય ભૂલી જાય, પતાવી દે કંઈક ખૂન થઈ આવી રીતે. માટે જ્યાં સુધી રમણીય પંચવિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટળે નહીં. કેમ, જે મોહ એમાંથી જ થાય છે, કારણ હોય ત્યાં સુધી કાર્ય નાબૂદ થાય નહીં. માટે રમણીય પંચ વિષયમાં ચિત્ત જ્યારે લોભાય નહીં ત્યારે મોહ પછી થાય જ નહીં. પણ મોહનું કારણ જીવતું છે પંચ વિષયમાં આસક્તિ રૂપ. પછી મોહ ક્યાંથી મરશે? એક મોહ મારશો તો વળી પાછી વળી એની માં બીજો મોહ પેદા કરશે આસક્તિ, એટલે મોહ તો રહેવાના જ. અને જ્યારે એને ગમતો વિષય હોય ને તેમાં ચિત્ત તણાતું હોય ને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે. જો ઘણા છોકરા રખડું થઈ જાય, રાતે ઉજાગરા કરે, ગમે એને મળતા હોય, મોબાઈલના ખોટા ખર્ચા કરે ને કાંઈ ના કાંઈ ધતી ભવાડા, ભણવાના નામે ફી ને આ ને તે, પછી એના મા બાપ વઢે તે છોકરા ખીજાય. પછી મા બાપ સંતોને કે સંતો બોલાવીને વઢે તોય નથી ફાવતું, મોઢા બગડે, ન ફાવે, રીસ ચડે. નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે અને એનો દ્રોહ થાય. બોલો, ભગવાનના, શાસ્ત્રના, સંતોના, સત્સંગીના, મા બાપના રોક્યા રોકાય નહીં મોહવાળા, હરિભગત હોય ગમે તે હોય, પણ તેનું વચન મનાય નહીં, ન માને. એને એ રખડવા જોઈએ જ, વિષય જોઈએ જ, બહાર ખાવા જોઈએ જ, મોબાઈલના ખોટા ઉપયોગ જોઈએ જ, ઇન્ટરનેટના ખોટા યુઝ કરવા જોઈએ જ, ખોટા ખર્ચાને ધતિંગ ભવાડાને બધા લફંગાલ લફરા બધું જોઈએ જ, આને મોહવાળાને હેઠાનો બે ન માને. કેમ, જે મોહ વ્યાપ્યો છે હવે એ કેમ માને? તમારી માથે રહી ચડે, તમને કડે ચડાવે. બસ ભગવાનનું, સંતનું, સત્શાસ્ત્રનું વચન મનાય નહીં, એનું નામ જ મોહ. આવું જેના અંતરમાં વર્તતું હોય એ જ મોહ કહેવાય. અને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે આ બે શ્લોક કહ્યા છે, એ અદભુત છે. ધ્યાયતો વિષયાન પુંસઃ, ધ્યાયતો વિષયાન પુંસઃ, સંગસ્તે શુપ જાયતે
संगा संजायते काम कामा क्रोधो विजायते क्रोधात् भवति सम्मोह सम्मोहात् बुद्धि विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति
આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણે બહુ સરસ કહ્યું.
ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુગુજાયતે.
વિષયનો યોગ કરવાથી, વિષયનું ધ્યાન કરવાથી, વિષયનો અનુભવ કરવાથી પુરુષને એમાં સંગ થાય છે. સંગનો અર્થ છે આસક્તિ. વિષયનો કોન્ટેક્ટ કરવાથી, એનું ધ્યાન ધરવાથી, એનો વિચાર કરવાથી, એને જોવાથી, અડવાથી એમાં આસક્તિ થાય છે. જો વિષયથી દૂર રહેવાય તો એનો સંગ ક્યારેય થતો નથી, કહેતા આસક્તિ થતી નથી. પણ વિષયનું ધ્યાન ધરવાથી, કલ્પના કરવાથી, ચિંતન કરવાથી વિષયમાં આસક્તિ થઈ જ જાય છે. અને વિષયમાં આસક્તિ વાળા જે મિત્રો હોય, સંબંધી, આડોશી પાડોશી, બેઠક ઉઠક કહેવાની યારે હોય, એ લોકો જેવી વાતોનો બધો કચરો આપણા અંતરમાં ઘાલે, પછી જીવ ભડકે બળે. એમાં યંગ સ્ટારોને તો એવા મિત્રો જ બગાડે છે. એવી ચેનલો, ઇન્ટરનેટ, જરૂર ન હોય તો મા બાપ મોબાઈલ આપે, છોકરા વધારે પડતી હઠ કરે એટલે આપે, સમજ્યા? છોકરાને ભણાવવાના પૈસા કોકની પાસે એટલે, પણ મોબાઈલ તો બીજા આપે નહીં ને, એટલે પોતે આપે. છોકરાએ મારે બેટા ધમક્યું, મારે મોબાઈલ નહીં આપો તો હું ભણીશ નહીં, આમ કરીશ ને તેમ કરીશ ને. મા બાપે ભોળા, એને એમ કે મોબાઈલ આપી જ ભણે, એના બાપનું કપાળ ભણે. મોબાઈલ ન દો ન ભણે એ સારું, મોબાઈલ દો ન ભણે ને એ તો તમારે ક્યારેક ઝેર પીવાનો વારો આવશે. પણ કોને સમજાવવાના? છોકરા કરતા મા બાપ નકામ હોય, વાંક માત્ર તો મા બાપનો છે. પછી પાછા સાધુ સંતોને કે, હરિભગતને કે, અમારા છોકરા આમ છે ને અમારા છોકરા આમ છે. હવે હોય જ ને તમારા છોકરા એમ, તમે ફરજ ચૂક્યા હો એટલું એમ હોય, નહીતર તમે જેને પેદા કર્યા છે, તમે જેને ધવરાવીને મોટા કર્યા છે, તમે જેને તમારા ખોળામાં રમાડ્યા છે, તમે જેને નાનપણથી તમારી સાથે રાખીને સંસ્કાર આપ્યા છે, તમે તમારી બધી સંપત્તિ એને લખી દેવાના છો, એને માટે તમે સત્સંગ નથી કરતા, મરી જાય એટલા મથો છો, અને એ તમારી પ્રજા તમને ગાંઠે નહીં તર તમારા ઢાંકણીમાં પાણી લઈને બુડી ન મરવું જોઈએ. પણ નહીં થાય, મુશ્કેલી. છોકરાને મા બાપનો મોહ નથી, પણ મા બાપને છોકરાનો મોહ છે. મારો દીકરો એમ બોલે, કાંઈ પડી નથી મારા મા બાપીઓ. આને બહુ આસક્તિ છે ભાગ્યાન. ડોહાન વસી હોય તો ડોશી પારવગીની આસક્તિ હોય. બાપ ક્યાંક કંટ્રોલ કરવા જાય ને છોકરાનો, તે ગાડી પર રહેવા જાય, મારશો નહીં બિચારો, આમ તેમ સુધરી જાય, તારા બાપનું કપાળ સુધરશે. વેવલીની એમથી એમથી આડી આવે, ઓલે એને સુધારવાય ન દે. એમ જ બધું બગડે છે, જ્યાં હોય ત્યાં આ જ કઠણાઈ છે. તમે જોજો, નથી હરિભગત સમજતા જ નથી. પોતાના એક બે બાળકો એની આજ્ઞા રે નહીં, બોલો આવી મોટી કઠણાઈ છે. કોણ જાણે હું કરે છે આવડા. શા માટે મોબાઈલ આપવો જોઈએ? વિદ્યાનગર ભણવા જાય એને મોબાઈલ શું કરવો છે? છોકરા છોકરીને મોબાઈલની જરૂર શું પડે? શું છે? પછી બિલ વધી જાય, એ પછી બિલ આટલું બધું કેમ આવ્યું, ઓલો અલ્લા ગલ્લા તલ્લા મારે. પછી પાછા આવડા એનું બિલ કઢાવીને જોવે, ત્યાં તો નકરા લફરાના ફોન હોય, એ પાછા બે માણા રાતે રોવે, આપણો છોકરો બગડી ગયો, મરવા તારે બગડી ગયો, તારે બીજું શું કરવાનું, આપણી છોકરી બગડી ગઈ, એ આમ કરે છે ને તેમ કરે છે. સારું, ડોશીને મોકલી દો, ગઢડે ત્યાગી થવા અને તમે સાચું થઈ જાઓ. મેલોનું હું શું બગડી ગયું હોય તો થાય એમ કાંઈ ન થાય. જોવો ખરે કઈ સુધી ના થાય, સમય સમય કરવાનું. પહેલેથી ધ્યાન ન રાખ્યું હોય ને, જે મા બાપ પોતાના છોકરાને સંસ્કાર આપવામાં ચૂક્યા નથી એના છોકરા હારાશ, મોટા થાય તોય હારાશ. થોડા થોડા બગડે બગડે પણ એ બગડી ન શકે, જોવાની અસર દેખાય ન દેખાય એવું નહીં, ફગી તો ન જ શકે. પણ ધ્યાન જ નથી દીધું ને. ઘણા વેવલા મા બાપને તો શોખ જ એવો છે કે અમારા છોકરા એવું બધું કરે ત્યારે જ છોકરા ગણાય એમ. પછી તો એને ડોહા બગડે જ તો, પછી માપ બારા બગડી જાય એટલે રોવે. થોડાક તો એને જ બગડ્યા હોય પણ એને એમ કે આટલા તો બગડવા જોઈએ ને, તો એટલે હાવ બગડી જાય. ઘણા હરિભગતને એમ થાય અમારા છોકરા થોડાક તો સત્સંગી થવા જ જોઈએ ને, તે છોકરા વધારે સત્સંગી થઈ જાય તે કૂટે છે. આટલું બધું તમને કોણે કીધું હતું મંદિરે સેવા ને સેવા લેવા? એક જણો લાવેલો મને કે મારા છોકરાને સુધારો, તે અમે સુધાર્યો તો એટલે વધુ સુધરી ગયો. તે સાજો મંદિર રહેવા માંડ્યો, સાધુ થવાની વાત કરવા માંડ્યો. તા તો એના મા બાપે ઉપાડો લીધો કે તમે તમારો છોકરો હાવ બગાડી નાખ્યો. સાધુ કરી નાખવાની વાત કરો છો, એનો વૈરાગ ઉતારી દો, તમે જ ચડાવ્યો છો. અમે કે એમ કરે એવો કરી દો, એટલે તું કે એમ તો પહેલેથી ક્યાં કરતો, કરે એમ જ નથી આ જિંદગીમાં. આ તો અમે કહીએ એમ કરે એવો થયો છે, તારે જો એમ રહેવા દેવું હોય તો. કે ના, તમે કોઈ એમ કરે એવો નહીં, તમે જાદુ કરી નાખો. એ ભગવાન કરે શું, બધાને મુક્ત જ કરી નાખે છે ને. તમારે મુક્ત થવું નથી ને, છોકરાને કોઈને થવા દેવાય નથી. બસ તમારે મોહ છે એવો જ મોહ છોકરાને રહેવો જોઈએ, બૈરા છોકરાને બધાને. આયલા બધા હરિભગત હુંડલા માટે, શું આનું કરવું બોલો? આમાં જાવું ક્યાં? ધ્યાયતો વિષયાન પુંસ સંગસ તેશુ ઉપજાયતે. વિષયનું ધ્યાન થશે એટલે આસક્તિ થવાની, આસક્તિ થશે એટલે એમાંથી કામના ઊભી થવાની, એટલે કે એને મેળવવાનું મન થવાનું. અને કામ જ્યારે સિદ્ધ નહીં થાય એટલે ક્રોધ થવાનો, તરત જ ખીજાવાના. સ્ત્રી હોય, પુરુષ હોય, છોકરા હોય, એનું ધાર્યું નહીં થાય ને એટલે આડા જ હાલવા માંડવાના. ચીડિયા પણ કરશે, ખીજા હે, ક્રોધ કરશે, વસ્તુ તોડફોડ કરશે, આડા હાલશે, બકવાસ કરશે, હેરાન કરશે, બધું કરશે. કેમ જે એને જે ભોગવવું છે, જોવું છે, જાણવું છે, રખડવું છે, તમ ન થવા દો ને. એટલે વાત ગઈ, ધમકીઓ મારે, કંઈનું કાંઈ કરે. જો તમે બધું એ ન કરવાનું એને કરવા દો તો કાંઈ વાંધો નહીં, તો તમારે વખાણ કરે તો તમે હારા. આમ છે બધું, સંસ્કાર જ નહીં ને. ઘણાના છોકરા રાતે સૂતા જ નથી, હવે જાગતા જ નથી, કંઈ નહીં કહે છે. અરે એક વિદેશમાં મને મળ્યો હતો, મેં કીધું તમારો છોકરો મંદિર આવતો અને હવે કહે નહીં આવતો કે. મેં કીધું પણ તમે એને કાંઈ કહો નહીં, અમે તો બધું જ છોડી દીધું કે. મેં કીધું એટલે તમારા છોકરાની ઉપાધિ અમને થાય છે ને તમે તો, કે અમે તો ઉપાધિ નહીં કરતા કે. હા એમની ઈચ્છા હોય એમ કરે, આપણે શું કરે. મેં કીધું ખરો વૈરાગ તમને પ્રગટ થયો. મેં કીધું અમે સાધુ છીએ, ત્યાગી છીએ, તમારા છોકરાને ને અમારે કાંઈ નાવાની સવાન સંબંધ નથી, તોય અમને એમ થાય છે કે આ કુસંગી થાય તો જમપુરીમ જાય ને આ લોકમાં દુઃખી થાય ને તમને દુઃખી કરશે, તમારી આબરૂ ઉપર જથ્થાબંધ પાણી ફેરવશે. અમને ટેન્શન છે ને તમને નહીં, તો શું ઉપાધિ કર્યા કરવાની, માને નહીં થાય અને જેમ ગમે એમ કરે. લ્યો પતી ગયું. અને તોય બધી સંપત્તિ જિંદગી આખીની ભેગી કરેલી, હાસું ખોટું કરીને, પરસો વાળીને કે ગમે એમ કરીને, એ બધી એને નામે જ કરીને મરે આવડા. કાંઈ મંદિરને લખી દે. બોલો હું દાખલો દઉં છું, મારા ખોપાળાના જાદુભાઈ અને ઘેરે લઈ ગયા, મને પધરામણી થઈ. પછી મને કહે મારો છોકરો બગડ્યો છે કે પાનને ગલ્લે જાય આમ થાય, મને કહે એને જરાક તમે સુધારો ને. બહુ મને કહે જરા નથી બરાબર. મેં કીધું ગમે એવું હશે તો એ બધું એને લખી દઈ ને તમે જવાના, મને લખી દેશો હું હાથ હારો છું. લ્યો મને કે એ હાસુઓ મંદિરમાં દઈ દો. મેં કીધું તમારો ને એ તો મોહ છે, તારે હું ને મારું આ મોહ જ છે, આવ ખોટું એનું તમે ધાર્યું નહીં કરો એટલે ક્રોધો ભીજાય તે. પછી ક્રોધાદ ભવતી સંમોહ. વિદેશમાં એક જણાના ઘેરે અમે ભદ્રાવણી ગયા હતા, ત્યાં તો દિવાલમાંથી લોહીના ધાબા પોઈને તમે જઈને જ્યાં પગલા મૂક્યા ને ત્યાં તો રહોડામાંથી કાળો દેખાડો રોવાનો, બોલો બેચારો ધણી એનો કે બધું તકલીફ છે શું છે. મેં કીધું કે આ છોકરે રાતે તોફાન કર્યું છે ને લોહી કાઢ્યું છે ને ઉડાડ્યું છે ને જો અહીં સાટા ને અહીં સાટા કંઈ ગાંઠતો નથી ને બહુ બગડી ગયો છે ને છોકરો છે ક્યાં? કે ઉપર હૂતો છે, દહક વાગી લાવ દિવસ ને હૂતો છું. હવ કેસરી સિંહ તો કીધું અમે જઈ ત્યાં જીવડાય કે સ્વામી તમે જાશો નહીં, તમને બોલશે કે કાંઈક પેલું કરશે, બહુ ખરાબ છે કે કાચ કંઈક ફોડ નાખેલો કંઈક કેટલું કરેલું. તો મેં ઓલા હરી હરિભગત હતા ને એને મોકલ્યા, મેં જાજે હું કરશ. ગયા દાય ભાઈ પથારીમાં બેઠેલા, ડોળા આગા પાછા થયેલા, દારૂ પીધેલો. તે પેલા એ કીધું સંતો આવ્યા છે? તો કે મારે કામને જવા દો. તો મને કહે તો ના પાડે. મેં કીધું હાલો શું કરવાનું બીજું? આવું છે નહીં ધાર્યું થતું હોય એટલે પછી ક્રોધ કરે, માગે એટલા રૂપિયા વાપરવા તમે ન દો, જેની યારે રખડવું એને રખડવા ન દો. ખરું ભગવાને જગત બનાવ્યું છે, કોઈ બચે એમ નહીં, ભગવાન બચાવે તો આ બધી માયાથી બચાય. ક્રોધાદ ભવતી સંમોહ, પછી ક્રોધ થઈ જાય ને એટલે સંમોહ થાય, પછી સંપૂર્ણ મોહ જામે એને સંમોહ કહેવાય. અને પછી સ્મૃતિ વિભ્રમ, પછી પૂર્વાપર સ્મૃતિનો નાશ થઈ જાય છે. બોલો, સ્મૃતિ ભ્રંશ થાય. અને જ્યારે સ્મૃતિ જતી રહે એટલે બુદ્ધિનો નાશ થઈ જાય. બુદ્ધિનો નાશ થાય એટલે શું કરવાનું શું નહીં કરવાનું બધું ગયું. અને પછી ન કરવાનું હોય જ થાય એટલે શું થાય? બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, સ્વયં પછી નાશ થઈ જાય, ખલાસ થઈ જાય માણસ. માટે આ વચન જે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમ સિદ્ધાંત છે. જે જ્યારે શબ્દાદી કોઈ વિષયમાં ચિત્ત લોભાયું ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહીં અને પશુ જેવો થઈ જાય છે. મહારાજના વચન છે. માટે મોહને ઉદય થયાનું કારણ તો તે પંચ વિષયમાં આસક્તિ છે તે જ છે. પંચ વિષયમાં આસક્તિ છે તે જ છે, બીજું કાંઈ નથી. મહારાજ કે અમે સમાધિમાં ગયેલા જ કોઈ હરિભગતે આવીને સ્તુતિ કરી તો અમે વળી એની ઉપર દયા આવવાથી જાગ્યા. પણ પછી અમને વળી એવો વિચાર થયો કે અમને તો એનીમાં દયા થઈ એટલે સમાધિમાંથી બહાર નિસરાણું, પણ બીજાને સમાધિમાંથી બહાર નિસરાતું છે એનું કારણ? પછી મહારાજ કે એના બે જ કારણ જણાય છે, એક તો સમર્થ હોય એને સમાધિમાંથી બહાર લાવે, અને કાં તો મહાસમર્થ એવી જે વિષયની વાસના તે એને સમાધિમાંથી ભગવાનના ધામમાંથી ભગવાનના સુખમાંથી આ પાછો પ્રગટ કરે. બાકી કોઈ ચીજો નથી ઉપાય. વાસના સમાધિમાં જગાડે છે, ભગવાનની વાસના સમાધિમાં લગાડે છે, જગતની વાસના સમાધિમાં જગાડે છે. જગતની વાસના જગતની સમાધિ કરાવે ને ભગવાનની વાસના ભગવાનની સમાધિ કરાવે. વડતાલમાં મહારાજ પંક્તિમાં પીરસતા હતા, તે ગરીભગત ને મહારાજના દર્શન થયા, સુખ આવી ગયું, ચિત્ત તણાઈ ગયું, સમાધિ થઈ ગઈ, પડી ગયો પતરાળા માથે. તો બીજા બધા હરિભગત કે ઓહો હો સમાધિ, મહારાજ કે ચિંતા કરો, માં એને ઘરે જઈ નહીં થાય કે આવીને બધી કોરી થાય છે, એ તો હમણાં જાગી જાય. અને તો ભગવાનમાં યદ બહુ થાય છે ને પાછું માયામાં બહુ થાય છે કે એમાં બહુ ઉપાધિ કર્યા જેવું નથી, બધે સમાધિ થાય. સમજાણું? ભગવાનની સમાધિ એટલે માણા પડી જાય, અને ભગવાનની સમાધિ ઉતરે ને માયાની સમાધિ થાય એટલે માણા પડી જાય. ભગવાનમાં જ પડી જાય અને માયાની સમાધિ કહેવાય, માયામાં જ પડી જાય અને ભગવાનની સમાધિ કહેવાય. આવું છે. મોહરૂપી મદિરાથી જીવ સાર અસાર ભૂલી જાય છે. પ્રકૃતિ પુરુષ સુધીના તમામ ભોગ વિષયો મોહ અને દુઃખ ઉપજાવે છે. બોલો લ્યો. માટે આસક્તિ છે ને એ જ મોહ ઉપજાવનારી દુઃખ ઉપજાવનારી છે. જ્યાં સુધી રસા સ્વાદ કામ લોભ સ્નેહ માનાદિક શત્રુ છે જ્યાં સુધી છે ત્યાં સુધી મોહ ટળે નહીં. આના બધાના મૂળ ઉખાડવા પડે, આમ જ છે વાત. અને મોહ ટળ્યા વિના પ્રભુમાં પ્રીતિ થાય નહીં. સાંભળી લીધું? પ્રીતિ થયા વગર ભગવાનમાં ચિત્ત ચોટે નહીં, અખંડ સ્મરણ થાય નહીં. અને ભગવાનનું અખંડ સ્મરણ સ્નેહ સહિત થાય નહીં તો ભગવાનનો આનંદ પ્રાપ્ત થાય નહીં, ભજનનું સુખ આવે નહીં, પાટો ગોઠે નહીં, ફાવે નહીં, ગમે નહીં. અને એમ પાટો ગોઠે નહીં, ભગવાનમાં હેતે સહિત સ્મરણ ભજન થાય નહીં તો ભગવાનનો સાક્ષાત્કાર ક્યારેય ન થાય. વાત બધી આમ છે. જો ને, જે વાત કરવા જેવી નથી તેનો લોકમાં અને શાસ્ત્રમાં નિષેધ કરેલો છે કે ભાઈ આ ન કરાય, આ ન કરાય, આવું કરશો નહીં, આવું કરશો નહીં. જો તે કરે તો આ લોકને પરલોકને વિશે તે જરૂર દુઃખી થાય છે, તે હવ નજરે દેખે છે, છતાં એનું એ કરે છે, એનું નામ મોહ છે. બોલો, એનું નામ મોહ છે. જે સ્થળે કંઈક મરી ગયા હોય ત્યાં કંઈક મરતા જ રહે છે, મોહ છે. દરેક પ્રકારની મદિરાથી મોહ મદિરા ભારે ઉન્મત કરનારી છે. દરેક પ્રકારની મદિરા કરતા મોહ મદિરા ખતરનાક મદિરા છે, જબરી કેપ કરનારી છે. મોહ મદિરાથી મનુષ્ય અંધ થાય છે. પછી તે જેમાં ખોટી રીતે સુખ માની બેઠો છે તેમાં કોઈ દુઃખ દેખાડે તો તેને શત્રુ માને છે, એને શત્રુ માને. આવો કેફ ચડે એને. તમે કોણ? તમે ખોટે માર્ગે છો, તમને દુશ્મન માને, તમને લઈ નાખે તો એવાને બતાવાય નહીં, બોલાવાય નહીં, હાથમાં સપ્પા બપ્પા મારી લોહી ઉડેડ્યું છે. આવું છે બધું, ભાંગી તોડી નાખે ઘરમાં બધું, ટેપ રેડિયા ફર્નિચર ટીવી. તો તમે એને મોટા કર્યા, પાયલવા એનું ફળ જ. પતિદેવને મોહ વ્યાપ્યો હોય તો પત્નીને મારે, પત્નીને મોહ વ્યાપ્યો હોય તો પતિને છેતરે, મા બાપને વ્યાપ્યો હોય ને તો છોકરાને દેવાનું હોય કોકને દઈ દે, છોકરાઓને મોહ વ્યાપ્યો હોય તો મા બાપને હામી જોવે નહીં બિચારાને, એને ખાડે નાખે, એને અંધારામાં રાખીને મારે બેટા કાંઈ નું કાંઈ કરે. સમજાણ, આ બધા ભારે મોહના ખેલ છે. તે તો મોહની મદિરા ઘણી પીધી રે,
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 તારી અકલ ઉઠાવી જો ને દીધી રે ગઈ,
અકલ ઉઠાવી
બધી અકલ ગઈ. તે તો સંગત કુકાર મીન કીધી રે,
તે તો સંગત
એવા મિત્રો કર્યા ડફોળ, તે તો સંગત કુકાર મીન કીધી રે. ધીક ધીક રે, ધીક ધીક રે, પ્રભુ ભજો નહીં આટાણે,
ધીક ધીક રે, પ્રભુ ભજો નહીં આટાણે,
પ્રભુ ભજો નહીં આટાણે,
તું તો પ્રભુ ભજો નહીં.
તને દયાજનો શું વખાણે રે, ધીક ધીક રે, હે ધીક ધીક રે, પ્રભુ ભજો નહીં આટાણે, સકલ વ્યાધીન કરમોલા,
વ્યાધીન કરમોલા,
મોહ સકલ વ્યાધીન કરમોલા.
રામાયણ
ઋષિદાસજી
કરમોલા,
તિન્હે તે પુનિ ઉપજત બહુ સુલા, તિન્હે તે પુનિ ઉપજત બહુ સુલા, તિન્હે તે પુનિ ઉપજત બહુ સુલા. મોહ સકલ વ્યાધીનું મૂળ છે, મોહ સકલ વ્યાધીન કરમૂલા,
મોહ સકલ વ્યાધીન કરમૂલા.
બધી વ્યાધિ માતર નું દુઃખ માતર નું મૂળ મોહ. તુલસીદાસજી કે બધા સાધુ સંતો આવું માને,
મોહ સકલ વ્યાધિ ન કર મૂલા, મોહ સકલ વ્યાધિ ન કર મૂલા, તિન્હી તે પુની ઉપજત બહુ સુલા, તિન્હી તે પુની ઉપજત બહુ સુલા, તિન્હ તે પુની ઉપજત બહુ સુલા, મોહ સકલ વ્યાધિ ન કર મૂલા.
જબ્બર મોહ બુજાવે આ, ભૂખા કાઢી નાખે, દુઃખ 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 કરી મૂકે મોહ. તો સત્સંગ કરીને મોહ કાઢવો જોઈએ, પણ કોઈ કાઢતું નથી.
મોહનું સૈન્ય મહા વિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે.
મુક્તાનંદ સ્વામી ધીર ધરંધરા,
મોહનું સૈન્ય મહા વિકટ લડવા સમય, મરે પણ મોરચો નવ ત્યાગે.
મોહનું સૈન્ય મહા વિકટ લડવા સમય, મરે પણ મોરચો નવ ત્યાગે.
મુક્તાનંદ મોહ ફોજ માર્યા પછી,
મુક્તાનંદ મોહ ફોજ માર્યા,
મોહ ફોજ મારો
મુક્તાનંદ મોહ ફોજ માર્યા પછી,
મુક્તાનંદ મોહ ફોજ માર્યા પછી,
અટલ સુખ અખંડ પદ રાજ માણે,
અટલ સુખ અખંડ પદ રાજ માણે,
ગુરુમુખી જોગિયા જુક્તિ જાણે,
ગુરુમુખી જોગિયા જુક્તિ જાણે,
હો ગુરુમુખી જોગિયા જુક્તિ જાણે,
મોહ મારવાની યુક્તિ તો કોણ જાણે છે, જેણે સાચા સદગુરુ પોતાના શિર પર ધાર્યા હોય, સદગુરુના આદેશમાં જે બંધાણો હોય એ મોહને માર્યાની યુક્તિ જાણે, સામર્થ્ય પણ એનામાં જોય. બાકીનાને મોહ તો કચડી નાખે, ભૂખા કાઢી નાખે. ગ્રામ્ય હિ હા પરમ અને ઉપરથી એવા અનેક ગુણોને આ રાક્ષસ ચપટીમ ચોળીને નાશ કરે એવો જબરો છે મોહ. એટલે તમે શું સમજો છો, બહુ મોટા સંતને આશરે જે જીવતો હોય એ કદાચ મોહ નામના રાક્ષસથી જરૂર બચે, બાકી તો કોઈ બચે એવું લાગતું નથી. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, બાપા મોહ ફોજ માર્યા વગર કોઈ સુખી થાય નહીં, અને મોહ ફોજ માર્યા પછી અખંડ આનંદ અટલ સુખ પદ રાજ માણે, પણ મોહ ફોજને ટાળવાનો મારવાનો ઉપાય તો સદગુરુ પાસેથી મળે છે. માટે જીવન રથના સારથી મોટા પુરુષને રાખવા જોઈ, મનમુખી જીવન ના જીવાય, મોટાને માથે રાખો, મરતા સુધી રાખો. કોઈ મોટા માથે હોય ની દેહ મૂકી ગયા હોય તો એને સ્થાને કોઈ બીજાને તમે બેહાડો રાખો, નહીતર કૂટાઈ જાહો. બોલો, સારથી હારા હોય ને તો આ મોહ સેનાને જીતવામાં બહુ ઉપયોગી થાય. લડવૈયો લડવૈયો છે, યોદ્ધો યોદ્ધો છે, જરૂર લડે છે. સારથીને લડવાનું નથી હોતું, લડવાનું તો જે યોદ્ધો હોય, રથી હોય ને, મહારથી અતિરથી, એ બધાને લડવાનું હોય, પણ એનો સારથી અગત્યનો છે. રથી અતિરથી મહારથી બધા હોય ને મહાભારતમાં લડવાવાળા, એ બધાએ રથી તો જ સામર્થી વાળા ગણાય જો સારો સારથી હોય. મહાભારતનો જબરજસ્ત યુદ્ધ ચાલતું હતું, બરોબર હોળમાં દિવસ આવ્યો અને કર્ણ સેનાપતિ થયો કૌરવ પક્ષનો, અને જ્યારે લડવા હામ હામી આવી ગયા ને ત્યારે કર્ણે એના સારથીને પૂછ્યું હતું કે હું મરી જાઉં તું શું કરે એમ. ત્યારે કર્ણના સારથીએ એમ કીધું હતું કે તમે ગુજરી જાઓ ને તો હું મારા દેશમાં વયો જાઉં, પછી આ હું રહીને કરું. અને એની એ વાત અર્જુને એના સારથીને પૂછી હતી કે હે યદુનંદન ગોપાલ, મારું મૃત્યુ થઈ જાય તમે શું કરો. ત્યારે કૃષ્ણ જવાબ દીધો હતો કે હું જીવતો હોઉં ત્યાં સુધી તને મરવા ન દઉં. બોલો, સારથી સારથી ફેર છે. હારા સારથી રાખ્યા હોય ને માથે તો ન મરવા દે, પણ સારથીનું પાછા માનવું જોઈ તો જીવે જીવાડી દે, કુવે પડવાનો છે.
અદ્ભુતાનંદ સ્વામીએ ઓલો વાગડનો ભીખો શેઠ હતો એને ન પડવા દીધો, મરવા ન દીધો, બચાવી લીધો. કંઈક સાધુ સંતોએ સદગુરુઓએ કંઈક મુમુક્ષુ જીવોને શિષ્યોને આશ્રિતોને ઉગારી લીધા છે ને, આભા જ રીતે બચાવી લીધા ને. મરવા કંઈક ગયા હતા, કંઈક પડી જાય મતા, અથડાઈ જાય મતા, ટલ્લે સડી જાય, પણ જૈન જરાક પૂછી લીધું કે આમ કરું કે ન કરું, ના પાડી એટલે મૂકી દીધું, એટલે ઉગરી ગયા. અને જેણે પૂછ્યું નહીં, પૂછ્યું છતાં કર્યું નહીં. હા, ઘણા પૂછે પણ મન ફાવે એવું આવે જવાબ તો કરે, નહીં ન કરે. અને ઘણા તો છે ને સલાહનો ઉપયોગ કરવા પૂછતા ન હોય છે, સલાહકારનો ઉપયોગ કરવા જ પૂછતા હોય છે. સલાહનો ઉપયોગ ન કરે, સલાહકારનો ઉપયોગ કરે, એને જ કોઈથી સલાહ ન દેવાય. જબરી ઉપાધિ છે. મુક્તાનંદ સ્વામીએ કહી દીધું, ગુરુમુખી જોગીયા ઝુકતી જાણે. માટે મોટા સદગુરુ આપણા જીવનરથના સારથી હોવા જોઈએ. આ પેલો નરેન્દ્ર, એણે રામકૃષ્ણ પરમહંસને સારથી બનાવ્યા, તો વિવેકાનંદ થઈને દુનિયામાં ચમક્યા. બોલો, મહાતોફાની છોકરો કોલેજ પાટેલી આવ્યા, એમ થાય તો બહુ સારું થાય, પણ જીવ નહીં સમજતા. માટે સદગુરુની કૃપા વિના એમને માથે રાખ્યા વગર, ગુરુમુખી થયા વગર મોહ જીતાય નહીં. મનમુખી કોઈ દી મોહ જીતતા છે, વાત કરો છો, મન જ મોહનું રૂપ છે. એને આધીન વર્તનારો કે દી ભલામણા મોહ જીતે કો. મુક્તાનંદ સ્વામીએ બહુ સરસ વાત, ભગવાન સ્વામિનારાયણના શબ્દોમાં મોહ ટાળ્યાનો ઉપાય જાણી લે. શ્રીહરિ એમ બોલ્યા, જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય, હો મોહ કેમ ટળે એનો ઉત્તર છે, જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય, કેમ જે વિષય જ મોહ ઊભા કરે છે ને, એટલે તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દઢ રાખવી. આ પહેલું, હું દેહ છું જ નહીં, આત્મા છું, આ હજળ કરવું, હું આત્મા છું, હું આત્મા છું, પણ હું દેહ તે નહીં, આ શરીર હું કોઈ કાળે નહીં, આ શરીરમાં રહેનારો ચૈતન્ય જ્ઞાનરૂપ આત્મા. એક તો એ વિચાર દઢ કરવો, અતિ દઢ કરવો. આ વિચાર મરશે, દેહ મરશે, મારે હું લેવા દેવા, હું આત્મા, હું જન્મ્યો નથી, મરવું નહીં, મારે કોઈ નાત નહીં, જાત નહીં, હું સ્ત્રી નહીં, પુરુષ નહીં, ચૈતન્ય જ્ઞાન ઘન સુખ મારું સ્વરૂપ આ છે. આવું હજળ કરવું પડે, ચિંતવી ચિંતવીને લઢ કરવું પડે. અને બીજું, જે પ્રકારે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે તે વાર્તા પણ સારી પેઠે સમજવી જોઈએ. કાંઈ હતું નહીં, હશે નહીં, સૂરજ નહોતા, ચંદા નહોતા, કાંઈ નહોતું અને કાંઈ નહીં હોય, ખાલી સપના જેવું છે, લાંબુ સપનું છે પણ છે જ સપનું. આ વાત બરાબર સમજવી. વાસુદેવ મહાત્માની કથામાં બહુ જાજી વાર લાંબા પ્રકરણે આ વાત સમજાવી છે, ચાર પ્રલય કરીને વારંવાર કેસેટને ઘૂમડી ઘૂમડીને સાંભળવી. ગોપાલ સ્વામીની વાતોમાં પણ આ વાત છે, ભાગવતમાંય છે. અંતનું ખગોળ ભૂગોળનું વચનામૃત પણ બરોબર આ વાતને જરા સચોટ રીતે સ્પષ્ટ કરે છે. આને વાંચી વાંચી વિચારી વિચારીને હજળ કરો, સારી રીતે સમજો, બરોબર. અને ત્રીજું, ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય અતિશયપણે સમજવું. આ ત્રીજું, તે એમ વિચારવું જે પંચવિષય છે તે તો ભગવાનના ક્રિયા થયા છે. આ એક વાક્ય તો આપણને ગાંડા કરી મૂકે એવા છે. પંચવિષય ભગવાનના ક્રિયા થયા છે, ભગવાને એને ક્રિયા છે, તો ભગવાનની તો શી વાત. હે, જેને કેળું આટલું ગળ્યું બનાવ્યું એ કેટલો ગળ્યો હશે, જેણે આને આટલું રૂપ આપ્યું ત્યારે એ કેટલો રૂપાળો હશે. ભગવાને ન કહ્યું પંચાળાના પહેલામાં કે બ્રહ્માદિક દેવ ઈશ્વરોને પરમાત્માએ આટલું સુખ આપ્યું છે, તે અડતાળાના રાકાને જેમ ટેટી આપે ને ટેટી, આમ નહીં વધ્યું ઘટ્યું બટકું રોટલા જેવું એવું આપેલું છે, તો એને પાસે તો કેવું હશે. આમ સમજવું એને મહિમાનો વિચાર કર્યો કહેવાય. એક વાક્ય કથામાં બહુ સરસ આવ્યું હતું, હરિચરિતામાં સાગરનું, કે ભગવાને આ પંચ વિષયને આ બધું જે બનાવ્યું છે ને સુખ, એ ભગવાનના સુખનું મહાત્મ્ય સમજવા બનાવ્યું. આ પંચવિષયના સુખ ભગવાને હુકામ આવો બનાવ્યા, આપણને વાસના કરે છે, બંધન કરે છે, બાંધી દે છે, નડે છે. ભગવાને આ બધું ન બનાવ્યું હોત તો આપણને કાંઈ નડત જ નહીં, સ્ત્રી ન બનાવ્યું હોત ને, પુરુષ ન બનાવ્યો હોત ને, છોકરા ન બનાવ્યા ને, આ ભોગ વિલય વિષય સુખ ને આ બધું હુકામ બનાવ્યું. આ બધું સુખ એટલા માટે બનાવ્યું છે કે એનાથી તમને ભગવાનનું સુખ સમજાય, હવે આ કઈ સુખ સમજાય ઉજ ન હોત તો સુખ શું છે એ જ ખબર ન પડે. તો ભગવાનનું સુખ એ કેની તમે કલ્પના એ કલ્પત. આ ભગવાનના આનંદને સુખને સમજવા માટે છે વાત. આમ છે એ જ વાત પંચાળાને પહેલા આમ કરી કે ભગવાને આને આટલું સુખ આપ્યું છે તેને ઘેરે કેટલું હશે. જેમ મોટો રાજા હોય તે બાગ બગીચા વાવ તળાવ ગરીબને અર્થે કરાવે તે એને ઘરે સુખ સામર્થ્ય તો અપાર હોય એમ હોવને ખબર પડે. એમ જેણે પંચવિષયમાં આ જગતમાં અહીંયા આટલું સુખ નાખ્યું છે એમ કહેવાય છે કે તો જરાક આમ છાંટો જ નાખ્યો જ. હો આ છાંટો આટલો બધો મીઠો તો એ સાગર કેટલો મીઠો હશે એમ સમજાય એટલા માટે આ સાંટા નાખ્યા. તો આ સાંટા આમ સોટી પીડ્યા સાગરની વાત પડી રહી. પંચ વિષય છે તે તો ભગવાનના કર્યા થયા જ, માટે ભગવાનમાં તો એથી અતિ જાજુ સુખ છે. ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યા છે. એને પાયમાની ભૂખ જગાડવી જોઈએ બસ. સર્વે સુખ ભેળા રહ્યા છે. આવો જે વિચાર કરવો ત્રણ પ્રકારનો, આત્મનિષ્ઠાનો, પછી વૈરાગ્યનો અને ભગવાનની મહાત્મ્ય યુક્ત ભક્તિનો, તો સમસ્ત આસક્તિનો નાશ થાય પંચ વિષયનો, અને પછી મોહ રહે નહીં. પછી મોહ રહે નહીં લ્યો. અને મોહ જ્યારે યોજાય ત્યારે સારા વિષય ને નબળા વિષય સમભાષે પતી ગયો, સમબુદ્ધિ થઈ જાય સારા નબળામાં, ત્યારે મોહ નાશ થયો કહેવાય. આ એનું રિઝલ્ટ. આસક્તિ જાય એટલે મોહ જાય, મોહ જાય એટલે શું ફળ મળે? તો કે સારા મોળા વિષય સમ વર્તે. અને જ્યાં સુધી સારા મોળા વિષય સમ નથી દેખાતા ત્યાં સુધી ભક્ત સાધન દશામાં છે. અને સારા અને મોળા વિષય સમ થઈ જાય ત્યારે એને સિદ્ધ થયો સમજવું. હરિચરિતામૃત સાગરમાં એમ કહ્યું, જ્યાં સુધી સત્સંગ ન કરે ત્યાં સુધી મોહના પૂરમાં વહે છે. અર્થાત જ્યાં સુધી મોહના પૂરમાં વહે છે ત્યાં સુધી સત્સંગ કરતો નથી, ભલે સત્સંગમાં બેહતો. જ્યાં સુધી સત્સંગ ન કરે ત્યાં સુધી મોહના પૂરમાં વહે છે, પછી અવશ્ય કરવાની વાત તેને દેખાતી નથી. ભગવાન વિનાની વાત ઝેર જેવી લાગે ત્યારે એને મોહ ગયો કહેવાય. લ્યો આવો 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 બીજી રીતે, ભગવાન વિનાની વાત ઝેર જેવી લાગે ગમે જ નહીં ને ત્યારે મોહ ગયો કહેવાય. માટે સત્સંગ કરી કરી ધીરે ધીરે મોહના મૂળ ઉખાડી નાખવા. હે બાપા, મોહના મૂળ ઉખાડી નાખવા. મન મોહ ટળે જો મનનો મોહ ટળે, હે રામ મળે નિર્મળ હરિજનના સંગથી. એ જીવર ગ્રંથિ ગળે અવિદ્યાના આવરણ સર્વે નાશે અંગથી. પુર ગ્રંથિ ગળે અવિદ્યાના આવરણ સર્વે નાશે અંગથી. જો મોહ ટળે તો આ બધું થાય, પણ મોહ ક્યાંથી ટળે? મોહ ટાળનાર કોક જોઈ જીવનમાં માથે રાખવા જોઈ. જે સંત સભામાં ચલી આવે તેનું જીવપણ તત્ક્ષણ જાવે. જે સંત શરણ આવે, સંત સભામાં આવે, સત્સંગમાં આવે, વિચારે બેહે, એનું જીવપણું જાય, એ બ્રહ્મ થાય. એ જીતે બ્રહ્મ થઈને પર બ્રહ્મ ગાવે. હે જીતે બ્રહ્મ થઈને પર બ્રહ્મ ગાવે. મન મોહ ટળે રામ મળે નિર્મળ હરિજનના સંગથી. બસ એવા મોટાને માથે રાખીએ, એમનો સંગ રાખીએ, એમની આજ્ઞામાં રહીએ, એમના વચનનું ઉલ્લંઘન ન કરીએ, જે થાય હોય થાય, તો બધો મોહ કંટ્રોલ થઈ જાય. સારા રૂડા દેશ કાળાદિકમાં કોણ રહ્યો છે એ અમારે કાલે જ ભટના વાતમાં આવ્યું હતું. જે મોટા પુરુષની આજ્ઞામાં રહ્યો છે એ જ રૂડા દેશ કાળમાં રહ્યો છે. એ જ ને જ આત્મનિષ્ઠા વાળો જાણવો, એને જ ભક્તિ વાળો જાણવો, એને જ નિર્મોહી જાણવો, સમજી જાવ ને. અને ભક્તિ વાળો હોય, નિર્મોહી હોય, વૈરાગી હોય, ખૂબ જ મોટો ડાયો ને હારો ગણાતો હોય, પણ સત્પુરુષના વચનમાં જો ન રહેતો હોય તો સમજી જવાનું એની આત્મનિષ્ઠા આત્મનિષ્ઠા નથી, એની ભક્તિ ભક્તિ નથી, એનો સત્સંગ સત્સંગ નથી, એ બધો દેખાડો છે, કોકને છેતરવાની વાતું છે, કંઈ એમાંથી મળે નહીં. ભલે ને મહિમાનો દેખાડો કરે, નડિયું દે, પણ બધું પોલું ને બોધું છે. જો સાચું હોય તો મનાય કેમ નહીં? બોલો, જેને મોટા માન્યા હોય, જેને ગુરુ માન્યા હોય, સાધુ માન્યા હોય, જેમાં ભગવાન માન્યા હોય, એ કહે એ પાછું માનવું નહીં. અને અમારે તમારો બહુ મહિમા છે, પ્રેમલા પ્રેમલી જેવું. આને કાંઈ મહિમા ન કહેવાય, આ બધો ડોળ કહેવાય, સમજ્યા? કોઈ એને મહિમા માનતા હો તો ન માનશો. તમારું મન તમને છેતરે છે, તમને ખરેખર ભગવાનનો, સાધુનો, ગુરુનો કોઈનો મહિમા નથી. જો મહિમા હોય તમને એનું વચન મનાય, વચન લોપી જ ન શકો. જો મહિમા હોય તો વચન તમને મનાતું નથી, તમે વચન માની શકતા નથી, પાળી શકતા નથી. તમે જેને માનો છો એના કંટ્રોલમાં તમે નથી. તમને જેનો મહિમા છે એમ તમે બધાને કહો છો, એનું તમને મનાતું છે નહીં. એ કે એમ તમે કરી શકતા નથી, તો તમને શું ધૂળ મહિમા છે? શું કામ લોકોને છેતરો છો કે અમારે નિષ્ઠા છે ને મહિમા છે ને અમે સમજીએ છીએ? શું સમજો છો? કશું નહીં, દંભ કરો છો, ઓનલી દંભ. ખોટું છે. હવે હવના મનનો તપાસ કરવો, ખોટી વાતનો નાશ કરવો, નહીંતર મન તમને ઉલ્લું બનાવીને ખાડામાં નાખશે. સત્સંગના નહીં રહેવા દે, કુસંગમાં જઈને પડશો. અને તમારી ભૂલ તમને નહીં સમજાય, અને તમે તમને મહિમાવાળા, નિષ્ઠાવાળા, સાચા ભગત માનીને બેઠા હશો તો સાચાનો દ્રોહ કરશો. ખોટા તમે હો, અને સાચાનો અભાવ લઈને સત્સંગમાં જાઓ. એના કરતા પ્લીઝ, મહિમા કોને કહેવાય, નિષ્ઠા કોને કહેવાય, એનો ખ્યાલ તો કરો. એ કેમ જ થાય તો મહિમા કહેવાય, તો નિષ્ઠા કહેવાય. નહીતર શેની નિષ્ઠા, શેનો મહિમા? ઉપસવા સારું, હારા દેખાવા સારું, ગ્રુપ કરવા સારું, પાંચ જણાને તમારા રાખવા સારું, મન ફાવે એવું કરવા સારું, કોઈની આજ્ઞામ નથી રહેવું ને મન ફાવે એમ રખડવું છે, એના માટે? હા, એના માટે તમે આ બધો દેખાડો સત્સંગમાં આવીને સત્સંગનો દુરુપયોગ કરો છો. આનાથી કાંઈ ભગવાન રાજી ન થાય, ભગવાનને ગમે નહીં. જેટલા સાચા સંતો ભક્તો હોય એ બધાને આખું છે. માટે સાચી નિષ્ઠા, સાચો મહિમા, સાચી ભક્તિ, સાચું શ્રદ્ધા, સાચું સમર્પણ કોને કહેવાય? મરજી બારો પગ ન મુકાય. એકવાર મરજી જાણી કે આમ જ મરજી છે, પછી મન મક્કમ કરીને એમ જ જીવાય, એમ જ થાય, તો સાચી નિષ્ઠા, સમર્પણ, હેત, મહિમા કહેવાય. બાકી કંઈ નહીં. કોકને છેતરવા માટેના બધાય દંભડોળના પહેરેલા કવચો છે. પોતાને બચાવવાના કવચો, કોકને છેતરવાના ખોળિયા, પોતામાં કંઈક દોષ છે, દુર્ગુણ છે, એને કોઈ જાણી ન જાય, એના માટે ખૂબ નિષ્ઠા, મહિમા, બધો દેખાડો કરવો પડે. ઘણી વખત એવું હોય, મન બહુ વિચિત્ર છે, ખતરનાક છે, એને સમજવું તો મોટા મોટાને માટે મુશ્કેલ છે. તો સામાન્ય અજ્ઞાનીને જેવા તેવા જે માણસો કહેવાતા હોય, જે હાવ દેહરૂપ અને બસ ઇન્દ્રિયોના લાલન પાલનમાં પીડ્યા હોય, એને બિચારાને મનના ખેલની શું ખબર પડે? એ તો એના મનના ખેલને કંઈક બીજી ત્રીજી રીતે ખપાવીને જાણે સાચી આ બધી વાત છે એવું માનતા હોય છે. માટે સાવધાન રહેવું, મનના મોહને ટાળો, અને ત્યારે ટળે જ્યારે આગીને આમ રહેવાય. ધર્માદિક યથાર્થ જાણતા હોય, તે સંત કહે તેમ કરે ને ખટકો રાખે, ને મોટા પણ એની પર ખટકો રાખીને નિરંતર એને ટોકે. અને મોટા જ્યારે એને ખટકો રાખીને ટોકે, ત્યારે એને બરાબર સાવધાન થઈને સાચું માનીને ખમે, તો મોહાદિક ટળે. આમ લખ્યું છે ભગવાને. માટે આ મોહ ટાળવો હોય તો ભગવાનના ભક્તો આજની કથાને બરાબર ધ્યાનથી સાંભળે. આજે આમાં બધું બહુ આવી ગયું છે. મોહ કોને કહેવાય, મોહ શેમાંથી થાય, મોહ કેમ ટળે, મોહ ટળ્યા પછી કેવી સ્થિતિ હોય, ઓલ ટોટલી વાતો આવી ગઈ છે. મોહ કોનો કોનો નાશ કરે છે, મોહ કોને કોને નડે છે, કયા ગુણોને ખાઈ જાય છે, એ બધી વાત આવી. કયા ગુણો મોહનો નાશ કરવા સમર્થ છે એ વાતે પણ આવી ગઈ છે. સમજ્યા? આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને મહાત્મ્યયુક્ત ભક્તિ મોહનો નાશ કરે છે. અને સાધુ સંતો, મોટા ગુરુ આપણા જે હોય ભગવાન, એમની આજ્ઞામાં હજડબમ રહેવું, મનને મારીને, ઇન્દ્રિયોને મળીને, મન ધાર્યું બધું મૂકીને, તો મોહ તમને નડી ન શકે, તમારા ગુણો ખાઈ ન શકે. કેવળ યુદ્ધ મેદાનમાં આપણે ઊભા છીએ, જય પામો કે પરાજય પામો એ આપણા ઉપર જ નિર્ભર છે. કોને જીવન સારથી બનાવશું, કોનો ટેકો લેશું, કોના પક્ષમાં રહેશું, કેવા હથિયાર લેશું, કેવી રીતે જીવશું, કેવા દેશકાળ સેવીશું, એવા ફળને આપણે પામીશું. માટે વાલા ભક્તો, જો ભગવાનના દિવ્યાનંદમાં પહોંચવું હોય, જીવન સાર્થક કરવું હોય, દુઃખી ન થવું હોય, જન્મ મરણમાં ન જવું હોય, તો આ બધી કથા વાગોળવા જેવી, વિચારવા જેવી ને ઇમરજન્સી અમલમાં મૂક્યા જેવી હોય, ભગવાનના ભક્ત સાવધાન. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, હો સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
Swami Narayan, 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 Sahajanand Swami Maharaj.